चरित्रों से भरपूर है सागर की ये कथा। स्वामी
वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिरानंबुजम् पूजितं सुरनरोत्तमिरमुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम श्री पूर्ण पुरुषोत्तम नारायणाय सर्वावतारी सर्वोपरि श्रीहरये नमो नमः। परम ध्येयमूर्ति सर्व कारण कारण श्री हरि कृष्ण महाराजाय नमो नमः। प्राणाधार प्राण प्रिय प्रियवर सुख कर दुख हर श्री घनश्याम महाराजाय नमः। एकाकी वनवासी कंद फूल फलासी महातपस्वी अति दयालु अति कोमलांग श्री नीलकंठ वर्णी बाल मुनये नमो नमः। सदानंदाई श्री सहजानंद स्वामी महाराजाय नमो नमः। आदि गुरु सद्गुरु वर्य साधु सेवक हरि रूप निमग्न दास मूर्ति श्री गोपालानंद स्वामी ने नमो नमः। हरि गुरु तुल्य मुक्तानंद मुनये पंडित प्रवर नित्यानंद मुनये कविवर ब्रह्मानंद स्वामी ने विवेक मूर्ति आनंदानंद स्वामी ने ब्रह्म मूर्ति गुणातीतानंद स्वामी ने प्रेम मूर्ति प्रेमानंद स्वामी ने समाधि निष्ठ सच्चिदानंद स्वामी ने त्याग मूर्ति सदानंद स्वामी ने धर्म मूर्ति श्री भायात्मानंद स्वामी ने इत्यादि सर्वनंद सभ्यो नमो नमः। दादा खाचर आदिभ्यः सर्व हरि भक्तेभ्यो नमो नमः। मम गुरु श्री राधा रमण स्वामी ने नमो नमः। सर्व प्रगट सद्गुरुभ्यो सद्भ्यो हरि भक्तेभ्यश्च नमो नमः। विक्रम संवत 2073 श्रावण वद आजे 12 અને 13 भेळू छे, काले श्रावण वद 14। बाला भक्तो आजे शनिवार छे, तारीख 19/8/2017 कुंडलधाम भजन हॉल में आप सबनु स्वागत छे। बधाने भावथी जय स्वामीनारायण। जन्म चरित्र भगवान के सुने सुनावे जोई मनवांसित फल पावही अविचल हरि पद मोर। वाला भक्तो आ ग्रंथ मा अने बीजा घणाय ग्रंथों मा भगवान नो चरित्र नो महिमा बहु गायो छे। अमर थावा माटे नु जो कोई अमृत होय એ ભગવાનના ચરિત્ર છે। આબાલ વૃદ્ધ નવા જૂના મુક્ત મુમુક્ષુ પામર કે વિષય બધાને સરખી રીતે ખૂબ સારું પોષણ કરે એવી જો કોઈ વાત હોય તો એ ભગવાનના દિવ્ય ચરિત્ર છે। અને આ અમૃતનો સાગર છે, આપણે એને ખૂબ પીધો છે। હજી આગળ આપણે આનું પાન લખ્યું છે નસીબમાં, તો સાંપડી રહ્યું છે। ગ્રંથકાર કહે છે કે ભગવાનના જન્મ વગેરે બધા ચરિત્રો સુને સુનાવે જોઈ, કોઈ સાંભળે યા કોઈ સંભળાવે। શું ફળ મળે? મનવાંસિત ફળ પાવહી। સંતો, ફળ તમારે નક્કી કરવાનું, દેવાનું હિંડોળે ઝૂલે એને, ચોઈસ તમારી, પ્રદાન એમનું। તમે નિમ્ન ચોઈસ કરો તો ભૂલ તમારી, અને એ ન આપે તો વાંક એમનો। શાસ્ત્ર ખોટું કોઈ દી કહે નહીં, ને ખોટું કે એને શાસ્ત્ર કહેવાય નહીં। સર,
અને આવો મોટો અદ્ભુત અજોડ પ્રગટ પુરુષોત્તમ નારાયણનો ગ્રંથ ક્યારેય ખોટું ન બોલે. અતિ ભાવથી આપણે આ બધા વચનોને અધરથી ઝીલીને જીવનમાં આત્મસાત કરીશું. ઓકે, તૈયાર? ટૂંકમાં બહુ નહીં જાઓ ડીપમાં, કારણ કે આપણે આખે આખા હરિચરિતામાં સાગરનો સાર થોડા સમયમાં રિપીટેશન કરવાનો છે. આખો ગ્રંથ સાંભળી ગયા, હવે એકવાર થોડો સાર જો સંભાળી જઈએ તો થોડા સિદ્ધાંતો વ્યવસ્થિત હૃદયમાં ફિટ થઈ જાય, તાકે ખરાબ દેશ કાળે આપણે ભગવાનના માર્ગથી જરાય વિચલિત ન થઈએ. આ સૈદ્ધાંતિક જ્ઞાન આપણું રક્ષણ કરે, બરોબર? મગજમાં ફિટ થવું પડે વ્યવસ્થિત. આમ જ આજે બહુ સારી વાત આવનારી છે, માટે જે ચરિત્રો તમે બહુ વિસ્તારથી સાંભળ્યા છે અને હું બહુ વિસ્તારથી નહીં કહું, બે શબ્દમાં કહીને આગળ વ્યો જાઉં છું. હવે તો બાલ પ્રભુ પ્રગટ થયા છે, માને ખોળે રમે છે, છપૈયામાં આનંદનો પાર નથી. સૌ કોઈ છપૈયાની સુંદરીઓ બાલપ્રભુના પ્રેમમાં પાગલ થઈ છે, માતા પિતાના હરખનો કોઈ પાર નથી. રાત્રિ દિવસ કેમ જાય છે એની આજ છપૈયા વાળાને ખબર નથી. ભગવાન આપે તારે અઢળક આપે છે, પછી ક્યારેક લઈ પણ લે છે, એમની લીલા ન્યારી છે. એ યોગ આપે યા વિયોગ આપે, પરંતુ એનો ધ્યેય છે આપણા આત્માને એની અલૌકિક દિવ્ય સ્મૃતિમાં સ્થાપવાનો. એને હૃદયમાં વાત એ પડી છે કે મારે તમામ જીવોને માયાની સ્મૃતિ મટાડીને મારી સ્મૃતિમાં ડૂબાડી દેવા છે. આપણે કોઈ આત્માઓ બિલકુલ હડેલા નથી, આત્મામાં દુઃખની એક છાંટ પણ નથી. સ્વૈન રૂપેણ સુખી સદા, આવું હરિવાક્ય સુધા સિંધુમાં અદ્ભુત વાક્ય છે. આત્માને ઉદ્દેશીને પુરુષોત્તમ નારાયણે કહેલું કે ભાઈ આત્મા કેવો છે, તો કે સ્વૈન રૂપેણ સુખી સદા, એ પોતે પોતાના સ્વરૂપથી સુખ છે. સુખ આત્મા કહો સુખ કહો, ભાઈ પર્યાય જ છે, આત્મા સુખ છે. અને ભગવાન કહો કે આનંદ કહો, એ ભાઈ પર્યાય છે. ભગવાન બોલો યા આનંદ બોલો, આત્મામાં અલ્પ છે. જ્યારે પરમાત્માનું સ્વરૂપ અને સુખ, જેને આપણે આનંદ શબ્દથી કહેશું, જીવાત્માના સુખથી નોકું પાડવા, જે અસીમ છે, અનંત છે, દેશથી કે કાળથી જેને કોઈ સીમાડો જ નથી, આપણે આત્માઓ પોતે સુખ છીએ અને ભગવાનમાં જોડાઈ જઈએ તો ભગવાન જેવા સુખી થઈએ, નિર્વિવાદ વાત છે, પરમ સત્ય. કોઈને હિંમત હોય તો એ આત્મા ભગવાનમાં જોડાય, ભગવાન જેવો થઈ જાય સુખી. પરંતુ આત્મા જોડાણો માયામાં, મુશ્કેલી આ થઈ. જોડાણ એટલે સ્મરણ, અને એ સ્મરણ પણ અહમ મમત્વ, હું અને મારું એવું સ્મરણ, એને કહેવાય માયામાં જોડાણ. જે માયા વિકારવાન છે, જડ છે, પરિણામી છે, દુઃખરૂપ છે, અંધકારરૂપ છે, જીવાત્માને ભવાટવીમાં ભટકાવનારી છે, ભગવાનની શક્તિ છે, નો પ્રોબ્લેમ, એનો વાંધો નથી. પરંતુ આત્માને માટે એ શક્તિ ગ્રહણ કર્યા જેવી નહીં, એમાં અહંતા મમતા કરાય નહીં આત્માએ. ભગવાન તો ભગવાન છે, એને તો બધું આધીન છે, પણ આત્મા માયાને આધીન રાખી શકતો નથી, ખુદ માયાને આધીન થઈ જાય છે બિચારો. એટલે એણે છે ને બને એટલું માયાનું સ્મરણ ઘટાડવું અને શ્રીહરિનું સ્મરણ વધારવું. ટૂંકો હાવ સિદ્ધાંત, માયાનું સ્મરણ બોલો ને બાપા અને ભગવાનનું સ્મરણ. તો થોડો હિસાબ તો રાખવો પડે છે ને કે માયાનું સ્મરણ કેટલું થાય છે અને મહારાજનું સ્મરણ કેટલું થાય છે. મહારાજનું સ્મરણ કરતા કરતા જો બીજું કાંઈ સ્મરણ થઈ જાય, પહેલા વચનામતની વ્યાખ્યામાં ભગવાનનું ધ્યાન કરતા જે પદાર્થ આડું આવે એને કહેવાય, બરાબર. તો આપણે શું ઘટાડવાનું ને શું વધારવાનું? અને જો વધી ગયું ભગવાનનું સ્મરણ તો જીવ માયામાંથી મુકાઈ જશે ને ભગવાનમાં જોડાઈ જશે. જીવમાં કોઈ દુઃખ નથી, કોઈ દુઃખ નથી. માયા સાથે જોડાય છે એટલે એ દુઃખે શું કીધું? માયા સાથે જોડાય છે એટલે દુઃખી થાય છે. એ ખુદ દુઃખી નથી, એનું સ્વરૂપ દુઃખ નથી, દુઃખવાળું નથી, પરંતુ માયા હારે જોડાઈને એ પરબારી વારી લે છે, હેરાન એમાં થાય છે. એટલે ભગવાન શ્રીહરિ આ ધરતી ઉપર આવીને જીવને માયાથી છોડાવીને પોતાના સ્વરૂપમાં જોડવા માટે જ બધી લીલા ક્રિયા ઉપદેશ વગેરે વગેરે કરે છે. આવી વાત દિમાગમાં? બધા શાસ્ત્રનું સિદ્ધાંત વગેરે જે કાંઈ છે એને હું મારી સૂક્ષ્મ બુદ્ધિથી મને જે આવડે તે આમ ભેગું કરીને ટૂંકું કરીને સાર રૂપે તમારી આગળ થોડા વાક્યોમાં હું રજૂ કરી રહ્યો છું, તાકી એક વાત પકડાઈ જાય કે કલ્યાણ માટે સિદ્ધાંત આટલો જ છે, માયા ભૂલવી અને ભગવાન અંબારવા. પણ વાંધો શું થયો છે? ભગવાન ભૂલાય છે અને માયા સંભારાય છે. આ આપણી બોડી છે એ માયા છે, આની અંદર બીજી એક બોડી છે સૂક્ષ્મ શરીર એ માયા છે, એની અંદર કારણ શરીર છે જેમાંથી આ બે શરીર પેદા થાય છે જે દેખાતું નથી. સંકલ્પ વિકલ્પથી સૂક્ષ્મ શરીર દેખાય છે અને આ તો હાવ દેખાય છે, પણ જેમાંથી સંકલ્પ વિકલ્પ થાય છે એવું જે શરીર જેને કારણ શરીર કહેવાય, જે આત્માની સાથે એક રસ થઈ ગયું છે એ દેખાતું નથી. એમાંથી કોટો નીકળે સંકલ્પનો એ દેખાય, કારણ શરીરનો દેખાય, બહુ ઝીણું, એ પણ માયા છે. એ મૂળ માયા છે જે ક્રસ થઈ ગઈ છે અને એને આત્માથી અલગ કરવી, એને માટે મહારાજે બે ઉપાય કયા, ધ્યાન ધરો ને વચન ધારો. ભગવાનનું વચન ધારવું, બેઠા શબ્દ બોલું છું, પાળવું એવી વાત કારિયાણીના બારમાં નથી કહી. કારણ શરીરને જ્યારે બાળીને નોખું પાડવાની વાત કરી અને એને માટે ઉપાય કયા ત્યારે આ બે કીધા, ધ્યાન ધરો, એનો હાવ સીધો અર્થ થાય ભગવાન અંબારો. શું થાય? હાલતા ચાલતા હુતા ખાતા પીતા શુભ ક્રિયામાં અશુભ ક્રિયામાં વ્યવહારમાં ધંધામાં ઘરમાં વેપારમાં વિષયમાં કે ગમે ત્યાં ભગવાન અંબારો. ખાતા ખાતા ખાવું એ તો રસ નામનો વિષય ભોગવીએ છીએ, પણ એમાંય મહારાજ મહારાજ કરવું, ભગવાન હંભારવા, આ માયામાંથી છૂટવાનો મેન ઉપાય છે. અને ભગવાન સાંભળતા નથી એનું જો કોઈ એક કારણ હોય તો એ છે કે ભગવાનની આજ્ઞામાં આપણે રહેતા નથી, માટે ભગવાન ભૂલાય છે. આજ્ઞા ભૂલાય એટલે ભગવાન ભૂલાય. એટલે કીધું વચન ધારો. એણે શું કીધું છે? વચન ધારો અને મહારાજને ધારો. બે વસ્તુ ધારવાની છે, કેમ છે? ભગવાનને ભગવાનના વચન બે ધારવા જેવા છે, હૃદયમાં રાખવા જેવા છે, સંભારવા જેવા છે. મહારાજ ધારવા એટલે મહારાજને આત્મામાં ધારીને એનું સુખ લેવું, ભગવાનના વચન ધારવા એટલે ભગવાનને કહ્યું એ રીતે સમજવું અને કહ્યું એ રીતે વર્તવું અને પરમાત્માના વચનને બળે માયાથી આપણું રક્ષણ કરવું અને પરમાત્મા સાથે આપણું જોડાણ કરવું. સમજાઈ ગયું? તો આત્મા બધા દુઃખથી મુક્ત થઈ જાય, સુખી સુખી થઈ જાય સાહેબ. અને એને માટે સાધુનો સંગ અને હંમેશા કથા વાર્તાનો યોગ અતિ સપોર્ટર છે, બહુ ઉપયોગી થાય. અને ભગવાન શ્રી હરિની કૃપાથી આપણે સાધુનો સંગ અને કથા વાર્તાનો યોગ બહુ પાયમાં છીએ. માણસને 12 મહિને અઠવાડિયાની કથાનો યોગ થાય કે ન થાય, ક્યાંક બેઠી હોય ને મેળ પડી જાય, ગામડે ક્યાંક કથા વાર્તાનો યોગ થાય જ થાય. અને સાધુ સંતો ક્યારેક કોઈક ગામડામાં 2-4 આવે ને થોડા દી રહે ને દર્શન કે એનો આપણને સંગ મળે. જ્યારે ભગવાન શ્રીની કૃપાથી આપણને બધાયને સાધુનો અખંડ અને કથાનો અખંડ યોગ ભગવાને દયા કરીને મફતમાં આપ્યો છે, માટે મફત મળે એની બહુ કિંમત હોતી નથી. પણ કિંમત કરવી, કલ્પના કરીને કરવી, વિચારીને કરવી કે આ મળે જ ક્યાંથી, મારો આનંદ આદો આજ સંભાળું, આઈ રહેવા મળે જ ક્યાંથી, એમ કહેતો આનંદ આદો, એમ કહેતો આઈ રહેવા મળે જ ક્યાંથી, આ સાધુ મળે જ ક્યાંથી, આ કથા મળે જ, મારા ભાગ્યમાં આ હોય જ ક્યાંથી, હે મારા ભાગ્યમાં આ ન હોય, ઓહો આહા, મને ભગવાને દયા કરીને આમ જોવો તો ખરા, ન્યાલ કરી નાખ્યો. આવા અહોભાવથી ભગવાનની, સંતની અને ભગવત ચરિત્રની જે કાંઈ બાબત છે એને અતિ ઉત્સુકતાથી સ્વીકારવી, ગ્રહણ કરવી, તો સુખી થવાય. વાલા ભક્તો, સાગરના સાર રૂપે આપણે હવે આ જ્ઞાન યજ્ઞનો આરંભ કર્યો છે. છપૈયામાં બાલપ્રભુ બાલલીલા કરે છે. હજી ભગવાન શ્રી હરિ બહુ નાના છે, બરોબર 6 દિવસના થયા. તારે એમની 6ઠ્ઠીને દિવસે કાલિદત્ત રાક્ષસે કોટરા આદિ કૃત્યાઓને ઉત્પન્ન કરીને ભગવાનને મારવા માટે મોકલી. આપ જાણો છો, ચરિત્ર લંબાવતો નથી. ભગવાનને લઈને જતી રહી કોટરા વગેરે રાક્ષસીઓ, લગભગ 200-250 જેટલી કપડાવાળીને, કપડાં વિનાની ભયંકર રૂપવાળી, ઠેઠ છપૈયાથી સરજુ કિનારે વહી ગઈ. પછી માતાએ બૂમ બરાડા પાડ્યા, પણ કાંઈ મેળ પડ્યો નહીં. ત્યારે હનુમાનજી આવ્યા અને કૃત્યાને મારીને બાલપ્રભુને પાછા લાવી માતાને આપ્યા અને કહ્યું, ચિંતા કરો માં, આમને કોઈ કાંઈ કરી શકે એમ નથી. પછી ભક્તિ માતાને અને ધર્મ દાદાને હનુમાન દાદામાં બહુ હેત થયું. શનિવાર વગેરે વિશેષ કરવાનું રાખ્યું, પૂજન કર્યું. હનુમાનજીએ સમજાવ્યું માતાને કે મા, તમારે ખોળે રમે છે એ મનુષ્ય નહીં, એ કંઈ બાળક નથી, એ પરમાત્મા છે, એના જેવા એક જ છે, મારા જેવા બહુ છે. માટે સૌથી વધારે હેત તમારે આ ઘનશ્યામમાં રાખો, જે તમારા કુળનો ઉદ્ધાર કરશે. હનુમાનજી આવું કહીને ગયા છે. પછી તો રોજ રોજ બાલપ્રભુ બહુ બધી લીલાઓ કરે છે. આખા એ છપૈયામાં ખૂબ આનંદ છે. ભગવાન દિવસે નો મોટા થાય એટલા રાતે મોટા થાય, રાતે મોટા ન થાય એટલા દિવસે મોટા થાય. માતા દૂધ સાકર પાય છે, મસ્તક ઉપર રૂડા વાંકડિયા ભૂખરા વાળ છે. ભગવાન શ્રી હરિ 100 દિવસના થયા, કેટલા દિવસના? એક્ઝેક્ટ 100 દિવસ. ત્યારે માર્કંડેય મુનિ ભગવાનના દર્શને આવે છે છપૈયામાં. આમ તો ભગવાન જે દિવસે છપૈયા પ્રગટ થયા તે દિવસથી માંડીને રોજ રોજ બધા દેવો, મુક્તો, ઈશ્વરો, બ્રહ્માંડાધિપતિઓ, મોટા મોટા કહેવાતા અવતારો, પુરુષોત્તમ નારાયણના દર્શને છપૈયામાં આવતા જતા. આમ બહુ ભીડ રહેતી, પણ એ બધી દિવ્ય ભીડ એટલે આપણને ન દેખાય. કોઈક દિવસ બ્રહ્મા બ્રહ્માણી આવે, કોઈ દિવસ કોઈ ઋષિ, કોઈ મુનિ, ઇન્દ્ર ઇન્દ્રાણી, મોટા મોટા ભૂમા પુરુષ આદિ બધા બહુ આવતા હતા. એ બધા ચરિત્ર તો બાલચરિત્ર ભૂમાનંદ સ્વામીએ લખ્યો છે, ગ્રંથ એમાં છે. મારે તો હવે 1,02,551 ચોપાઈનો સાર તમને ખાલી 50-60 કલાકમાં પાવાનો છે. કે જે કથા 2000 કલાકે પૂરી થાય એમાંથી ખાલી 60 કલાક. એટલે તમે સમજો મારી મર્યાદા, તમારે બધાએ મારા પર રાજી રહેવું. આવ્યું એ આપડું અને વિસ્તારથી જાણવું હોય તો સાગર કથામાં જવું, અને ટૂંકું ટૂંકું માનવું હોય તો સાગર સાર જ્ઞાન યજ્ઞમાં પ્રવેશ કરવો. ભગવાનની કૃપાથી આ બધું ભગવાને જ આપણને આપ્યું છે એટલે મળ્યું છે, બાકી બધાને મળતું નથી, મળતું સર નહીં મળતું. શું કહેતો હતો માર્કંડેય મુનિ? આવ્યા ભગવાનનો નામકરણ વિધિ કર્યો અને આરે આરે જોશ જોઈ દીધો. ભક્તિ માતાએ કીધું એટલે આવા થાય આવા થાય આવા થાય, જે બધું તમે જાણો છો. નામ પાડ્યું કૃષ્ણ, હરિ અને હરિકૃષ્ણ. પછી કે તમારા ઘનશ્યામના નામ બહુ પડશે, બહુ પડશે એવું કીધું. પછી માતા પિતાએ નામ પાડી દીધું ઘનશ્યામ. એ ધર્મદાદા ભક્તિ માતાનું ઉલામણાનું નામ છે ઘનશ્યામ. વન્ના ઋષિએ નામ પાડી દીધું નીલકંઠ. બોલો, એને પાડી દીધું. હા, પછી ગાદીએ બેઠા એટલે હવે કહ્યું શ્રીજી મહારાજ. બરોબર. રામાનંદ સ્વામી 2 નામ આપ્યા, સહજાનંદ સ્વામી ને નારાયણ મુનિ, અને પોતે પોતાનું નામ પાડ્યું સ્વામિનારાયણ. આવી ગયું બધું? આમ આ બધા નામ લગભગ 10 જેટલા થયા. એ નામથી ભગવાન સ્વામિનારાયણ આજે વિશ્વ આખામાં ગવાય છે, ગ્રંથોમાં લખાણા છે, કીર્તનોમાં એ નામ બધા ગવાણા છે. આપણે બધા હવની રીતે હવ ભગવાનને હેત કરીએ છીએ, પછી હવ હવનું કોક પેટર્ન નામ પાડે. મેં પાડી દીધું ટપુ મહારાજ. ગઢાળીના આંબા છેટે પાડ્યું ન્યાલકરણ. મુક્તાનંદ સ્વામી સરજુન કાંઠેથી આવેલા એટલે સરજુદાસ કીધું. કયા ભગત? તો કે સરજુદાસ. એટલે આમ તમે કોક નામ પાડ્યું હોય તમારી રીતે ભગવાનને વાલ કરવા, આ હવની મરજી છે. લાડલો, વાલો, બીજો, ત્રીજો, ઘણા નામ હોય. ઘણા કોક બોલે નાના લઈને મારી પાસે આવે છે, આનું નામ પાડી દો, હું પાડી દઉં, મને જે આવડે. પછી એ લોકો એ નામથી એને બોલાવે અને હેત કરે. હેત થાય તો સ્મૃતિ રહે, અને સ્મૃતિ રહે તો માયા તરાય. માયામાં જ હેત રહેશે તો માયાની જ સ્મૃતિ રહેશે તો ભગવાન ક્યાંથી મળશે ને માયા ક્યાંથી છૂટશે? ટૂંક ઇન ટચ વાત છે. ભગવાન અમારો વાલા ભક્તો, માર્કંડેય મુનિએ નામકરણ વિધિ કર્યો. ધર્મદેવ અને ભક્તિ માતા એમને સીધું આપીને જમાડ્યા, રાત રાખ્યા. પછી ઋષિ ત્યાંથી આગળ ગયા. પછી ભગવાન શ્રીહરિ 5મા મહિને ભૂમિ ઉપર ભગવાનને બેસાડ્યા. 7મા મહિને કર્ણવેદ સંસ્કાર કર્યો. આસોવદ બીજના દિવસે અન્નપ્રાશન સંસ્કાર કર્યો. આ બધા સંસ્કારો કરે છે. લગભગ આજકાલ હવે એ બધા સંસ્કારો વયા ગયા એટલે માણામાં બહુ કાંઈ સંસ્કાર રહ્યા નહીં. વાલા ભક્તો, પછી માતાએ ઘનશ્યામની કસોટી લીધી. આપ જાણો છો શાસ્ત્ર, સોનામોર અને તરવાર લાઈન માં મૂકી અને ઘનશ્યામ ને કહ્યું ભાઈ તને ગમે તે લે. ઘોટણ ભર હાલ્યા, ઘોટણ ભર. અને ભગવાન શ્રી હરિએ તરવાર પડી મૂકી, સોનાવર પડી મૂકી, અને શાસ્ત્ર ઉપર જઈને જયારે હાથ મૂક્યો ત્યારે જોનારાઓના આનંદનો કોઈ પાર ન રહ્યો. માતા પિતાએ માન્યું કે અમારો દીકરો ભણશે, ગણશે, વિદ્વાન થશે, બહુ ડાયો થશે. તરવાર પકડી હોત તો સમજ્યા આ બધાને કાપશે, સમજ્યા. ઓનામર પકડી હોત તો જાણે ધારા વેપાર ધંધા કરે અને રૂપિયા ભેગા કરજે. પણ શાસ્ત્ર પકડ્યું. આપણે બધાએ પણ શાસ્ત્રમાં અધિક પ્રીતિ રાખવી જોઈએ, આના ઉપરથી સમજવું જોઈએ. થોડું વાંચવું, ભણવું, વિચારવું અને કાંઈક સમજવું, સમજણ જેવું કોઈ શ્રેષ્ઠ નથી. હમણાં આમાં આવશે. વાલા ભક્તો, ભગવાન નાના છે, બધાને ગમે છે બહુ. આમ તો એ બાળક બધાને બહુ વાલો લાગે. આ તો પરમેશ્વર ખુદ બાળક બીને.
નર નારી કુવલ્લભ હે ભારી, માત કે હાથ આતન કો વારી.
નાના એવા ઘનશ્યામ છપૈયા વાસી બાઈ ભાઈ આબાલ વૃદ્ધ ને એટલા બધા વાલા છે કે ધર્મદાદા ને આંગણે માણસોની ભીડ રહે છે ઘનશ્યામ ને જોવા રમાડવા.
માત કે હાથ આતન કો વારી,
બાળકને માતાને હાથ ન થવા દેતા કોઈ વારી. માતાને તો સ્તનપાન કરાવવા માત્ર જ હાથમાં મળે, પછી તરત કોક બેન આવીને કે મન ઘડીક આપો ને રમાડવા. ઝઘડો થતો તો રમાડવા માટે, એ તું ક્યાં ની રમાડે લાઈ મારવાનો. આવી અદભુત વાત છે.
થોર થોર પીછે બોલન લાગે,
થોર થોર પીછે બોલન લાગે.
આ વાત દિમાગ મેં થોડું થોડું પછી બોલવા માંડ્યા.
થોર થોર પીછે બોલન લાગે,
થોર થોર પીછે બોલન લાગે.
તો તરે લવજ બોલ કર માગે,
તો તરે લવજ બોલ કર માગે,
તો તરે લવજ બોલ કર માગે,
તો તરે લવજ બોલ કર માગે.
તોતલું બોલે છે, જોતું હોય ને તો તોતલા અવાજમાં માગે, થોડું થોડું બોલે, બહુ વાલા લાગે બધા.
નર નારી કુ વલ્લભ હે ભારી,
નર નારી કુ વલ્લભ હે ભારી.
માત કે હાથ આત ન કોવારી,
માત કે હાથ આત ન
કે હાથ આતન કોવારી,
કે હાથ આતન કોવારી.
જોજો પાણી ધોતરી બોલત શ્રી ઘનશ્યામ,
જોજો પાણી ધોતરી બોલત શ્રી ઘનશ્યામ,
જોજો પાણી ધોતરી બોલત શ્રી ઘનશ્યામ,
જોજો પાણી ધોતરી બોલત શ્રી ઘનશ્યામ.
વલ્લભ લગત સુની માત કો,
વલ્લભ લગત સુની માત કો,
બોલાવત લે મુખના,
બોલાવત લે મુખના.
જો જુબાની ધોતરી બોલત શ્રી ઘનશ્યામ,
જો જુબાની ધોતરી બોલત શ્રી ઘનશ્યામ,
બોલત શ્રી ઘનશ્યામ.
જેમ જેમ પ્રભુ બાળ લીલા કરે છે, સહજ સામાન્ય બાળકના જેવી બધી ચેષ્ટા કરે છે, માતા પિતાને બહુ વાલું લાગે છે, બહુ હેત થાય છે. જેમ જેમ વાણી તોતલી બોલે, એમ એમ બાલ પ્રભુમાં માતા પિતાને અને આખા છપૈયાને બહુ હેત થાય. સારું ચોખ્ખું સ્પષ્ટ બોલે તો હેત તો થાય જ, પણ તોતળું બોલે તો બહુ હેત થાય. કેવું બોલે જોઈ, કેવું બોલે. વલ્લભ લગત સુની માત કો, સિયાની જોજો સુંદરી શીખવત બાની સાર. છપૈયામાં જે સિયાની સુંદરીઓ હતી ને, સિયાની શાણી, શાણી ગુજરાતીમાં શાણી, અને હાવ એનું તમને મને સમજાય એવું ગુજરાતી કરવું હોય તો ડાય 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 જે બાઈઓ હતી ને, એમાં ગાંડિયું આવે ને ડાયું આવે, બે પ્રકારની આવે. એમાં ડાય જે બાઈઓ હતી એ ઘનશ્યામજીને સુંદર વાણી શીખવાડતી હતી, મસ્ત મસ્ત. ખેલારત હાસ વિનોદ કર, પૈસા કર પાવત પ્યાર. હસાવતી હતી, આનંદ કરાવતી હતી અને ખેલવતી હતી, એટલે કે રમાડતી હતી. અને પૈસા કર પાવત પ્યાર, દૂધ સાકર પાતી હતી. શીખવત બાની સાર, સાર અને અસાર બે પ્રકારની વાણી આવે. ડાઈ બાઈ હોય એ સાર વાણી શીખવાડે, અને આટા લૂસ હોય એ અસાર વાણી શીખવાડે. જેવો સંગ મળે એવું માણા બોલતા શીખે. આવી રીતે આખું છપૈયા બાલ પ્રભુમાં મસ્ત બની ગયું છે. આપણે બધા અત્યારે કથામાં ભગવાન બાલ પ્રભુમાં મસ્ત બનવું. નાના બાલ પ્રભુના થોડા ગુણો લખે છે આધારાન સ્વામી.
રુદન કરે નહીં કબહુ, પ્રસન્ન રહે સદા.
આ એમનો સ્વભાવ હતો નાનપણથી.
રુદન કરે નહીં કબહુ,
प्रसन्न रहे सदा,
सदा प्रसन्न रहता है, आनंद में रहता है।
मिष्ट मिष्ट जो वचन ही उचरत रहे हर खा,
बहु मीठू बोलता, मीठू बोलवान टेव हती। एटले संतोए एमनु नाम पाड्यू मीठड़ा बोलो। શું કીધું?
મારું મીઠું બોલીને મન લીધું રે મીઠડા મીઠડા,
યસ, એવું સરસ મીઠું બોલતા હતા।
મિષ્ટ મિષ્ટ જો વચન હી ઉચરત રહે હર ખાય,
અને જ્યારે ભગવાન બોલતા હતા ત્યારે સહજ એમના મુખમાંથી હાસ્ય જરતું હતું। મીઠું બોલતા હતા અને હસતા હસતા બોલતા હતા, કેટલું સરસ લાગે। અમચોય માણા હસે નહીં પણ માત્ર મીઠું બોલે તો મીઠો લાગે, ને હસીને જો મીઠું બોલે તો ચહેરો મીઠો, વાણી મીઠી, કેટલો મીઠો લાગે, ડબલ મીઠાશ વધી જાય।
રુદન કરે નહીં કબ હું પ્રસન્ન રહે સદા, રુદન કરે નહીં કબ હું પ્રસન્ન રહે સદા। સાકર પિત ન પિત હી, સાકર પિત ન પિત હી, પૈસા કર પિત ન પિત હી, પૈસા કર પિત ન પિત હી, અનય છાયેલ માંગ, અનય છાયેલ માંગ, હસન વસન ભૂષણ હી,
હસન વસન ભૂષણ હી,
હસન વસન ભૂષણ હી,
હસન વસન ભૂષણ હી।
રખેતા કો મન ત્યાગ વાલો મારો, રખેતા કો મન ત્યાગ।
કુછ સમજ મે આયા? આ બધા ગુણો છે ને, એમાંથી આપણે શીખાય એટલા શીખાય, ગુણો શીખાય ભગવાન ને, એમાં વાંધો નહીં। બહુ રડ રડ ન કરું, હાય રે માયા, હાય રે કાયા, હાય રે જાયા, યુગો યુગો થી જીવ રડે છે, પરમેશ્વર માટે નહીં, પરમેશ્વર સિવાયની બાબત માટે। ન જાણે મેં અને તમે કેદી ભગવાન માટે બે આહુડા પાડ્યા હશે, કોને ખબર। બાકી ભગવાન સિવાયનું જે કાંઈ છે, જેને આપણે આપણું માની લીધું છે, એને માટે તો આ આંખમાંથી કેટલાય આહુડા આજ દિવસ સુધી મારે ને તમારે પડ્યા હશે, ખરું ને? ભગવાન માટે આહુડા કેટલા આપણી આંખે પડ્યા, એને પૂછો તો, એને પૂછો કે ભગવાન માટે તું કેટલું રડી, કયા જન્મમાં, ક્યારે? નથી રડતી। ભગવાન શ્રી હરિ રડતા જ નહીં, સદા પ્રસન્ન રહેતા, મીઠું મીઠું બોલતા, હરખાઈને બોલતા, અને ક્યારેક દૂધ સાકરનું પાન કરતા, નાના નાના બાલ પ્રભુ, ક્યારેક નહોતા પીતા। માતા હાથ ફેરવે વાહામાં, પી લે, નહીં પીવું, અરે પી લે, નહીં ભૂખ લાગી। અને ક્યારેક તો છે ને અનિચ્છા એ લે પરાણે માગીને, માતા ન દેવું હોય ને તો આપ આપ ને આપ, જાણું મારે પીવું છે પીવું છે પીવું છે, માતા કે અલ્યા આટલું બધું ન પીવાય તો પીવું છે, પછી તને નડશે તો તમને નડશે, મને કાંઈ નડતું નથી।
હરીને મગદળિયું બહુ ભાવે,
આપણા સંપ્રદાયમાં મગદળ આવ્યો ને, એ લાવ્યો, ભક્તિ માતાની પેટર્ન છે। માતા નાનપણમાં મગદળીઓ કરીને એમને જમાડતા, એટલે આખા સંપ્રદાયમાં મગદળનો પ્રસાદ પ્રકાશિત થયો। હા ખાવો, અમે તો રોજ ઠબકારી છે, કેમ બોલ્યા, તો આપણે કુંડળ ધામમાં 365 દિવસ મગદળ નહીં મળતો, એકાદશી નો આમ વાત કરતા આમ કરતા છે ખાતા, બહુ સરસ મગદળ. તમારે ખાવા હોય તો કેજો, મગદળ ની રસોઈ રાખી. અને સાહેબ નાળિયેર જેવડા લાડવા બનાવી, એમાં હું મંદિરમાં હંમેશા નાની લાડુડી મળે ને ખાય ને કઈ તૃપ્તિ થાય નહીં, ખાધા પછી એમ થાય આટલું જ. તે ક્યાં થાલ લખાયો હતો તને હુંડલો ભરીને આપે ભલામણ. પણ જો આપણે રસોઈ રાખીને મોટા લાડવા વાળીએ તો તૃપ્તિ થઈ જાય. બોલો કરવું છે? હા બધા હા પાડે છે, કામ કર્યા જેવું. અસન વસન ભૂષણ રખે તાકો મન ત્યાગ. આ વાક્ય સાંભળીજો, અસન વસન ભૂષણ આસન વસન ભૂષણ રખે તાકો મન ત્યાગ. મહારાજ ને એનો સંકલ્પ જ નહીં, ખાવાનો સંકલ્પ. અસન એટલે ખાવું, ખાવાનો મનમાં ઘાટ જ નહીં એમને. વસન એટલે હારા હારા વસ્ત્ર પહેરવા, એનો એમને કોઈ દી ઘાટ નહીં, વિચાર જ નહીં. ભૂષણ એટલે ઘરાણા, કોઈ દી ભગવાનને અલંકાર પહેરવાની ઈચ્છા નહીં, બિલકુલ નહીં. એમણે જે કાંઈ ધારણ કર્યું હતું પછી એ તો ગુરુની આજ્ઞાથી ને હરિભગતના ભાવ પૂરા કરવા માટે, બાકી એનાથી બધું કડવા દોડતું. રખે તાકો મન ત્યાગ, એનો ત્યાગ. જગત આખું ખાવા હારું, લુગડા પહેરવા હારું, ઘરાણા હારું, તો કુટુંબ ઊંચું લે. એને ઘરાણું કરાવી દીધું, મને ન કરાવ્યું. કાતે એને આટલા તોલાનું કરાવ્યું, મને આટલું કરાવ્યું, એવું બાધે, એવું બાધે. કે બિચારા આવડા તો ભાગીન કુંડલમાં આવીને શાંતિ લે, પછી શું કરવું? સ્વામી આ બહુ શાંતિ થાય છે, એને હારે ન લાવ્યા હોત તો અશાંતિ, જો લાવ્યા ન હોત તો શાંતિ જ છે ને. એક બીજી વાત ધ્યાનમાં લેવા દે, બાલપ્રભુના ગુણોમાં
શીત ઉષ્ણ વરસાદ મશક ડંશક કો ન ડર રખત ऐसे गुण सहज रहात विषम दुख सुख सहन करत. ताट तड़को वरसाद मसराओ एना डंश कोरडे एवा जीवड़ाओ आनो कोई नो एमने डर ज नहीं, नानपणथी ज नहीं. आ बधा गुणों भगवान मां सहज हता, विषम सुख दुख सहन करत, વિષમ સ્થિતિને સહન કરે, સુખ નહીં સહન કરી લે, દુઃખ નહીં સહન કરી લે. સુશીલ કુ દેખે અપાર માત તાત આશ્ચર્ય વદત. એટલા બધા શ્રી હરિજી સુશીલ છે, સુશીલ સદગુણી સરળ સ્વભાવના, માતા પિતાને જોઈને આશ્ચર્ય થાય છે કે આવા ગુણ મનુષ્યમાં ન હોય એવું થાય વારે વારે. બેયને એવું થાય કે આ માણસ લાગતા નથી, પણ બાળ સ્વરૂપ હોય અને માં પપ્પા એમ બોલે એટલે એવું લાગે કે નાના છે તો આપણો બાળક જ. ક્યારેક પાછું એમ થઈ જાય આ કોક છે. પ્રબલ ગુણ દેખત વાર કારણ રૂપ જાનત કહું. ને ક્યારેક ક્યારેક બહુ એવા પ્રબળ ગુણો જ્યારે આમ નજરે ચડી જાય ત્યારે ધર્મ અને ભક્તિ બેયનો આત્મા એવું કહી દેતો હતો કારણ રૂપ. આ બધાના કારણ રૂપ પરમેશ્વર છે. વાલા ભક્તો આ રીતે છપૈયામાં માતા પિતા અને બધાને સુખ દેતા બાલપ્રભુ મોટા થઈ રહ્યા છે. એવા અરસામાં રામ પ્રતાપજી ભાઈના લગ્ન થયા. તર ગામમાં બળદેવ તવારી કરીને એક બ્રાહ્મણ સારા હતા, દુબે એમની અટક હતી. એમની પુત્રી હતી, એનું સુહાસિનીબાઈ નામ હતું. એમની સાથે રામ પ્રતાપભાઈના લગ્ન થયા. સુહાસિનીબાઈ
રામ પ્રતાપ જેવા પતિને પામી છપૈયામાં સાસરે આવ્યા, પણ દેર તરીકે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એને પ્રાપ્ત થયા. ભાગ્યશાળી સુવાસની ભાભીના થોડા ગુણો આધારાનંદ સ્વામીની કલમે લખાણા છે, જે આજની તમામ નારીઓને બેઠા ગ્રહણ કરવા જેવા છે. મેં સુના દેતા હું. પતિ સેવ કરે હરિ સમ, પ્રસન્ન રહે મન સદાય. પતિ કરે કબુ ક્રોધ હી, તહો મન શાંત રહા. ઈશ્વરની પેઠે પોતાના પતિ એમની સેવા કરે છે. ઈશ્વરની પેઠે સદા પ્રસન્ન મનથી સુવાસની બાઈ રહે છે. કદાચ ક્યારેક પતિ થોડા ખીજાઈ જાય તો પણ સુવાસની ક્યારેય ગરમ નહોતા થતા. તો હું મન શાંત રહા, તોય તેઓ શાંત મનથી જે કઈ પતિ બોલે સાંભળી લેતા, પગે લાગતા. હવે ધ્યાન રાખજો, પુરુષ વર્ગની ઉપર અનેક જવાબદારીઓ હોય એને લઈને ક્યારેક એમને ગરમ થઈ જવાય. જ્યારે ઘરના સ્ત્રી સભ્યોએ એ વખતે શાંતિ રાખવી જોઈએ. પછી એ ગરમ થાય તો બહુ ઉપાધિ થાય ભાઈ. સુવાસની ભાભી શાંત રહેતા. રામ પ્રતાપજી ક્યારેક જોખન ભૈયા કહેવાય ને, ખીજે જાય, ફફડાટી બોલાવી દે ને, પણ સુવાસની ભાઈ કઈ ન કશું. સુવાસની ભાઈ પતિ નારાજ થાય આવું કામ ક્યારેય કરતા નહીં, ક્યારેય નહીં, એ કરવાનું જ નહીં. પતિ નારાજ થાય એને ન ગમે, એ દુખાઈ જાય એવું ક્યારેય બોલવાનું નહીં અને એવું ક્યારેય કરવાનું નહીં. આનું નામ પતિવ્રતા નારી કહેવાય. બહુ મોટો ગુણ છે. દરેક નારીઓએ આ ગુણ શીખવો જોઈએ અને દરેક માતા પિતાએ પોતાની દીકરીને આ ગુણ શીખવાડવો જોઈએ. આવી ગુણિયલ બનાવ્યા પછી દીકરીને સાસરે મોકલવી જોઈએ, પણ આ શીખવાડ્યું. કુટિલ નારી કુ જોઈ તાકો સંગસો ત્યાગ કરત. સુવાસની બાઈની એક ખાસ ખાસિયત હતી કે કુસંગી કુટિલ છળ કપટ વાળી કોઈ પણ સ્ત્રી એને દેખાય, સુવાસની બાઈ એનાથી બહુ આઘા રહેતા, એનો સંગ ક્યારેય નહોતા કરતા. સંગ પ્રમાણે આપણામાં ગુણ અવગુણ આવે છે, માટે નબળી નારીનો સંગ સત્સંગી બહેનોએ ક્યારેય કરવો જોઈએ નહીં. અને ઉપરથી કહેવાતી સત્સંગી અને ભીતર એનું વર્તન વાણી વિચિત્ર હોય તો એવી કહેવાતી ઉપલક્ષ સત્સંગી બાઈનો પણ બીજી અન્ય સંસ્કારી સત્સંગી બહેનોએ ક્યારેય હૃદયથી સંગનો રાખવો. બાકી સમય આવશો, એક બે થી ભેગા રહેવું પડ્યું તો હું હગાવાલા હોય ને આવ્યા હોય ને ભેગા રહેવું પડ્યું તો ભલે, પણ થોડીક આડશ રાખી લેવી, કેમ જે એના દુર્ગુણો આપણામાં નહીતર આવી જાય જો આડશ ન રાખીએ તો. વાલા ભક્તો, બાલ પ્રભુ દિવસે દિવસે મોટા થતા બીજા વર્ષમાં જ્યારે પ્રવેશ્યા ત્યારે ધર્મદેવે પ્રભુના કુશળ માટે બધા બ્રાહ્મણોને બોલાવ્યા, બીજા હરિભક્તોને બોલાવ્યા, ધૂન કીર્તન રાખ્યા, પૂજન અર્ચન થયું અને પછી સૌને જમાડ્યા ભાઈ, એક સત્સંગ સભા થઈ ગઈ. અને ત્રીજા વર્ષમાં જ્યારે ભગવાન બેઠા ત્યારે સંવત 1849 જેઠવદી 5મી તિથિએ બાલ પ્રભુનો ચૌલ સંસ્કાર કર્યો. જન્મના કેશ ઉતારવા એને ચૌલ સંસ્કાર કહેવામાં આવે છે. સંસ્કૃતમાં બાલ કેશ ઉતર્યા, આપણે શું કે બાબરી ઉતર્યા, હજુ શું કર્યો, બાબરી ઉતારી. એ સંસ્કાર છે. હવે એ નિમિત્તે બધા બ્રાહ્મણો આવેલા, બધી વિધિ રાખેલી, હગાવાલા ને બોલાવેલા, મોટો ઠાઠ માટને ધામધૂમ બહુ થયેલી, બધાને ઉતારા દેવાને, રસોઈ બનાવીને જમાડવાને, આગતાને સ્વાગતાને, એમાં દાદાએ વ્યસ્ત અને માડી વ્યસ્ત. પછી નાના એવા ઘનશ્યામે જોયું આપણા કોઈને ધ્યાન નથી, એટલે નાના ના છોકરા આવ્યા એની ભેગા ઘનશ્યામ રમવા ગયા આંબાવાડી એમ ગયા. અને ત્યાં પેલો કાલિદત આવ્યો, એને તો ક્યારની વાત હતી, ક્યાંક એકાંત મળે તો મારા દુશ્મન હરીને ઠાર મારું, કોપ કરીને આવ્યો ભગવાનને મારવા. ભગવાનને આવા જીવડા હું પૂગે? ભગવાને વક્ર દ્રષ્ટિ કરી તો બિચારો મુજાણો ને હળગ્યો ને પછી અધર ચડી ગયો ને પછી જે આંબા નીચે ભગવાન બેઠા હતા એની માથે પડ્યો, વરસાદને વાવાઝોડું કર્યું, ડખો થયો. પછી સપૈયામ ખબર પડી ગયેલા આ છોકરા ક્યાં. પછી ગોતતા ગોતતા બધા રાતે ગયા મશાલું કરીને પાવડા કોદળિયું લઈને. અને એ વખતે ભગવાન શ્રી હરિ આંબા નીચે એકલા હતા. બાર માતાઓ આવી, બાર માતાને ભાવ થયો કે આ બાલ પ્રભુ અમારું સ્તનપાન કરે. ધર્મદેવને આમ 13 પત્નીઓ, બધી શ્રાદ્ધાદિક બધી બાર આવ્યો અને બાલ પ્રભુને ખોળામ લીધા. ભગવાન બાળ રૂપે થયા, બધી માતાની ભાવના પૂરી કરી. બધા ગોતતા ગોતતા છપૈયામાંથી જ્યારે આંબાવાડી એમ આવ્યા ત્યારે સુંદરી મામીની આંબા નીચે નજર ગઈ. આ બધાને આવતા જાણી માતાઓએ આમ થોડુંક સાફ કરી બાલપ્રભુને ત્યાં પધરાવીને અદૃશ્ય થઈને જતી રહી. સુંદરી મામીએ ઘનશ્યામને જોયા, મને ઘનશ્યામ લાધ્યો આર્યો, આખો આંબો ભાંગી ગયેલો માતાએ જોયો તો એમ થયું કે એની નીચે ઘનશ્યામ જીવતા હોય જ કેમ. રાડ પડી ગઈ, બેભાન થઈ ગયા. બે સુંદરીઓએ માતાના બે હાથ પકડ્યા, બે યુવકોએ પિતાના હાથ પકડેલા, બધા દુઃખી દુઃખ. પણ સુંદરી મામી દોડીને આંબાના ડાળખા આઘા પાછા કરીને ખાંદો ખાંપતા નાના ઘનશ્યામને તેડીને માને આપે છે. માતા ઘનશ્યામને પામીને આનંદિત થઈ ગયા. લખે છે ગ્રંથકારો, જેમ મડદામાં પ્રાણ આવે ને એમ માતાના હૃદયમાં આનંદનો સંચાર થયો. માથે હાથ ફેરવ્યો, કેટલી ચુંબી લઈ લીધી. ધરમદાદાને આનંદ થયો, આખું છપૈયા ખુશ થઈ ગયું. બોલા બધા છોકરા મળ્યા આમાં અભો ઊભા થાય, બધા ધ્રુજતા હતા. આમ તો એને જ બતાવ્યો ગોલે આ બેઠે બેઠા. પછી બધા ભેગા થઈને પાછા આવ્યા, ત્યાં ઓલો કાલિદત મરેલો પડેલો, બધાને ખબર પડી ગઈ કે આ મૂ આજ આપણ નડતો તો એ જ મર્યો. દેવતાઓએ આકાશમાંથી પુષ્પનો વરસાદ કર્યો. પણ આ મોટો એક માથેથી દુઃખદ પ્રસંગ ગયો એટલે ધર્મ અને ભક્તિ બહુ ઉદાસ થઈ ગયા. વારે વારે છપૈયામાં આવું નવું કંઈક ટીખળ થતું હતું, કોઈક ને કોઈક અસુર બાલપ્રભુને વિઘ્ન કરવા મારવા ક્યાંકથી છપૈયામાં આવતા. ભગવાન છપૈયામાં આવ્યા ને એટલે દેવો ઈશ્વરો ઋષિમુનિઓ આવતા હતા અને બીજા અસુરો બધા આવતા હતા. કોક ભગવાનને પગે લાગવા ને કોક ભગવાનના પગ ભાંગવા, આવા પ્રોગ્રામ ત્યાં ચાલુ જ રહેતા. ભગવાન જે જેવી ભાવનાથી આવે એને એવું ફળ આપતા હતા. પણ ભક્તિ માતા અને ધરમદાદા થાક્યા કે આપણે છપૈયામાં નહીં રહેવું, આ ગામડું ગામ, અહીંયા બીજા કોઈ માણસ નહીં, બીજી સુવિધા નહીં, આ વગડા જેવું ને જે તે રાક્ષસો આવ્યા કરે, આપણે હાલો ને રામપ્રભુની જન્મભૂમિ અયોધ્યા ધામમાં જઈને રહે, તીર્થ તો ખરું, ભક્તોના દર્શન થાય, મંદિરો છે ત્યાં જવાય, કથા વાર્તા હાલતી હોય, સંભળાય, સાધુ સંતો આવે જાય ને બધું બહુ સારું થાય. પણ ટૂંકમાં અયોધ્યા ગયા, ત્યાં બરોટા સાગરનગરમાં એમનું ઘર હતું જ એમ કે છે, ત્યાં જઈને રહ્યા. હવે ભગવાન શ્રી હરિની સહજ રુચિનું વર્ણન કરે છે. ભગવાન નાના હતા પણ વહેલા ઉઠી જતા, અત્યંત ભાવનાથી ભગવાનની પૂજા નાહી ધોઈને કરતા, આવો ભગવાનનો સ્વભાવ હતો. ભગવાનની સેવા કરવામાં એમને અપાર રુચિ રહેતી, બાળ ક્રીડા પણ એવી કરતા કે જેમાં અપાર સેવા ને ભજન જોડાણેલું હોય. હા, એમની રમતે એવી. ભગવાન શ્રી હરિનો હંમેશા એવો સ્વભાવ હતો કે એમને પવિત્ર ક્રિયા ગમતી, સોળે ક્રિયા બધી સમજ્યા, બોળે નો ફાવે, ક્રિયાશુદ્ધિ બહુ માનતા, દિલમાં ક્યારેય અશુદ્ધિ ગમતી નહીં. અને ભગવાનની સેવામાં કોઈ આડું આવે વિઘન કરે તો એની હારે ક્યારેય મન મેળ રહેતો નહીં. કથા અને કીર્તનમાં ઘણો પ્રેમ રાખતા, રસિયા થઈને રામચરિત્ર સાંભળતા. હું થઈને રસિયા, ભગવાનની કથા હાલતી હોય તો જોવાની નહીં. આહા આહા, વીરા દાદાને યાદ કરું, મારા ખોપાળાનો વીરો બાપો. હા હા, કથાનું અંગ એટલે હો, આખો દિવસ સાધુ કથા કરે નહીં, થાકી જાય પણ તમારી નો ઠાકર આમ બે આ ગુરુ હા આમ કરાકે સભાળિયા વાળો બાપુ, સમજ્યા લોવો દાદો. જોયા અમે ડોહા પ્રેમી. ભગવાન શ્રી હરિને કથા બહુ ગમતી, તે આપણને ગમવી જોઈએ ના. કથા અને કીર્તનમાં ઘણો પ્રેમ રાખતા, અને જેમાં સાધુતાનો ગુણ દેખી જાય એની પર બહુ રાજી થઈ જતા. સાધુતા બહુ ગમતી, અને સાધુતા ભગવા કપડામાં જ હોય એવું નહીં, હોવી જ જોઈએ, પણ એ તો ગમે ત્યાં હોય સાહેબ. અને જેમાં સાધુતા ભાળી જાય શ્રી હરિ તેની ઉપર રાજી થઈ જતા હતા. આપણી ઉપર ભગવાનને આપણે રાજી રાજી કરી દેવા હોય તો સાધુતા શીખવી. દિવસ પછી દિવસ જાય છે, 3 વર્ષની ઉંમરે ઘનશ્યામ અયોધ્યા પધાર્યા છે માતા પિતા સાથે. હવે 5 વર્ષના થયા, એટલે હવે તો પોતે એકલા ઉઠીને વહેલા સરજુએ નાહ્યા છે. પહેલાં માતાની આંગળીએ નાહવા જતા, એકલા સરજુને સ્નાન કરવા જાય, અને સ્નાન કરીને આવે હો, પછી પૂજા પાઠ કરે. પૂજામાં ધ્યાનમાં બેસે, જાગે નહીં. માતા પછી ટોકરી વગાડે, ખાન પાણી લઈ જાય, પછી પૂજામાં જાગે, લીન થઈ જાય. પછી માતા જમાડે, પછી મંદિરે જાય, કથા હાલતી હોય ને બેસી જાય. પછી એને ખબર ન રહે ઘરે જવાનું છે. પછી ભક્તિ માતા ચિંતા કરે ને રામ પ્રતાપજીને કે જાને લે, તું આ કેમ આવ્યા નહીં? રામ પ્રતાપજી દંડો લઈને આવે, ઓલે મંદિરે ઓલે મંદિરે ઓલે મંદિરે. પછી પૂછે કયા મંદિરે આવ્યા? કથા બેઠી જાય. પછી કે ઓલકોઈના પરાન મંદિરે છે, તો ન્યાય છે, ન્યા જઈને બેઠા હોય. હા, જઈને કે ઘર ભેગા થાવ ને, કથા માફે અંબળાય. હું ત્યાં બહાર આ જોઈ ઘરે આવે, જમાડે રમાડે, આવો બધો આનંદ થતો હતો. શ્રી હરિ કથા સાંભળતા હતા ત્યારે એમણે નાનપણથી એવી એક ટેવ પાડી દીધેલી, કથાના રહસ્યને હૃદયમાં લખી લેવું. કથાના રહસ્યને હા એ કોતરી લેવાનું, ભૂલવાનું નહીં. પછી સારી વાત આવી હોય કામની એ બરાબર યાદ રાખી લેવાની, ક્યારેય ભૂલતા નહીં. આવી રીતે અયોધ્યામાં રહેતા રહેતા 6ઠું વર્ષે બેઠું ત્યારે સંવત 1842 વૈશાખ સુદ બીજને દિવસ ભક્તિ માતાએ પૂર્ણ પુરુષોત્તમ નારાયણના નાના ભાઈ ઈચ્છારામ ભાઈને જન્મ આપ્યો, જે ગુણે કરીને પ્રદ્યુમ્ન સમાન હતા, બહુ ડાયા હતા. ભગવાનમાં એને બહુ હેત હતો. કેટલાય ભાગ્યશાળી છે કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણના નાના ભાઈ તરીકે એને ભગવાનની આ નરનાટનમાં એક પાત્રની સેવા મળી. રામ પ્રતાપભાઈ પણ ભગવાન શ્રી હરિમાં બહુ હેતવાળા છે. રામ પ્રતાપભાઈમાં અમુક ગુણ એવા હતા કે જે આપણે કોઈમાં ન ભાળીએ. હો, ભગવાનની મૂર્તિની સન્મુખ જ્યારે એ કીર્તન ગાવા માંડે ને ત્યારે ગાંડા થઈ જતા, મંજીરા વગાડે, ઢોલકો વગાડે, એવા ગાય કીર્તન, એવા ગાય. એમનું ખાસ અંગ કીર્તન ભક્તિનું, આખી રાત ગાય. એમની પાસે ઉતારો જેનો હોય એની ઊંઘ ગઈ હોવે જ નહીં ને, અને ઢોલકું ટીપે એટલે તોડી નાખે એવું ટીપે, ને ગાય એટલે ગામની ભાગોળે સંભળાય, અને આખી રાત એમ કરે એમ, અને ઠાકે નહીં, અને ગાતા ગાતા આંખમાંથી આંખું ડાયલા જાય. આવું એમને અંગ હતું ને આવો એમનો પ્રેમ હતો. હા, અદભુત વાત છે. વાલા ભક્તો, રામ પ્રતાપજી ભાઈને કીર્તન ભક્તિમાં કેટલું સુખ આવતું હતું, તો કે એ ભક્તિના સુખની આગળ 14 લોકના ઉત્તમ સુખો પણ એમને નરક સમાન લાગતા. આવું કીર્તનમાં એને સુખ આવતું. રામ પ્રતાપજી ભાઈ પ્રેમમગ્ન સ્થિતિમાં જ્યાં સુધી કીર્તન ગાતા હોય, કઈ સ્થિતિમાં? પ્રેમરંગ સ્થિતિમાં જ્યાં સુધી ગાતા હોય ત્યાં સુધી સ્વયં શ્રી હરિ આમ બેહી રહેતા સાંભળવા. નાનો એવો ઘનશ્યામ આમ સાંભળે ને ભાઈ ધબધબાવે કીર્તન. આખી રાત રામ પ્રતાપ ભાઈ ગાય, આખી રાત ઘનશ્યામ બેહી રહે. ભક્તિ માતા ડોકાઈ જાય, સુવાસની ભાભી ડોકાઈ જાય, પણ કઈ કહેવાય નહીં, કારણ કે આ બે આંકરા પાણી હે. રામ પ્રતાપે એનું નામ ન લેવાય, આનું નામ લે ક્યારેક નાનો જાણીને, તો પછી આ એવો રિહાય, એવો રિહાય, મામાને ભાગી જાય. હવે ગામમાં ને ગામમાં મામા, પછી માંડ સમજાવીને ઘરે લાવે તને બેન પડે, પછી એમને એમને રહેવા દેવાય, વતાવાય નહીં. રામ પ્રતાપજી ભાઈ ને ઘનશ્યામ એમ કે મને તમે દર્શને લઈ જાઓ. રામ પ્રતાપભાઈ કે હવે અટાણે વરસાદ છે ને આ બધી શેરીઓ બગડેલી છે ને તમારા પગ બગડે ને આપણી મોજડી બગડે ને તો ખભે બેહ્યો. હલો પછી રામ પ્રતાપભાઈ ખભે બેહાડે અને હિંડોળા બેઠા એ અયોધ્યામાં મંદિરે મંદિરે દર્શને રામ પ્રતાપજીને લઈને જાય. અને ક્યારેક જો એમને ખભે બેહાડીને દર્શન કરવા ન લઈ જાય અને પછી એવા રિહાય કે વાત કરો માં 15 દિવસ કે એક મહિના સુધી વશરામ મામા ને ઘેરે રહે. આવો ગમે એટલા મનાવો નહીં અને મામીઓને બહુ વાલા લાગતા એટલે કે જ નહીં ઘનશ્યામ જાવ એમ. સુભાષની આવીને કે તમે તો કહો તો કે તમારે ઘેરે કાયમ રહેશે ને થોડા દી અહીં રહેવા દે ને આમ હારા લાગે છે. પછી સમજે આવી રોઈને પાછા લઈ જાય. આવું હતું હંગ આવું હતું. પણ સ્વામી એક ખુલાસો કર્યો,
હરિ સંબંધ અંતરાય કરે તીન શેરી સાત હરિ.
હરિ સંબંધ અંતરાય
જ્યારે ભગવાનના સંબંધમાં કોઈ અંતરાય કરે, ભગવાનની બાબતમાં કોઈ નડે, ત્યારે ઘનશ્યામ પ્રભુ રીસાઈ જતા, એની ફાવતું જ નહીં. પણ બીજી કોઈ બાબતમાં ક્યારેય રીસાતા નથી, ક્યારેય નહીં. દાળ કેમ મળી છે એમ કરીને કોઈ દી નહીં રિયાણ.
આશા કાવ કેમ મને
બોલો, ક્યારેય નહીં, એમાં ક્યારેય ખીજાણા નહીં. પણ ભજન કરવું હોય, કથા સાંભળતા હોય ને કોઈક ડિસ્ટર્બ કરે તો મગજ જાય. આજકાલના આપણે રિહાઈએ છીએ, ખીજાઈએ છીએ, પણ કઈ બાબતમાં? ફિઝુલ બાબતમાં. હા, હમણાં તો એક ધણી એની ઘરવાળી પર બહુ ખીજાણો.
આવા નવા પોદળા જેવા શાક કરો છો કે?
હા આવું બોલ્યો.
હા પોદળા જેવું છે
તે એની ઘરવાળી એક જ શબ્દ બોલી કે મને શું ખબર તમે બહાર પોદળો ખાવ છો, તમને કેમ ખબર પડે કે એના જેવું છે? શેમ મેચિંગ કર્યું એનો અર્થ થઈ. પણ પ્રભુ આવું ક્યારેય ગરમ નથી થતા, કોઈ દી નહીં. છેલ્લું વાક્ય,
હરિ સંબંધ સો રખત અધિક.
શું? હા જો આમાં છેલ્લું, હરિ સંબંધ સો રખત અધિક. ઓરમે ન કબ રીસા, એ તો બરોબર. બીજી બાબતમાં ક્યારે રીસાતા નથી, વાંચો ને.
હરિ સંબંધ સો રખત અધિક. અધિક ભગવાનનો સંબંધ અધિક રાખતા, બધાથી વધારે સંબંધ ભગવાનનો રાખવાનો.
અને આપણે કેમ છે? આવું છે ન હોય. બધાથી વધારે સંબંધ માત્ર એક ભગવાનનો જ રાખવાની ટેવ આપણને જેથી પડશે ને તેથી લક્ષ્વરાશીમાં ફરવાનું બંધ. વાલા ભક્તો, દિવસ પછી દિવસ જતા વિક્રમ સંવત 1842 વૈશાખ સુદ 12 ને દિવસે ઘનશ્યામ મહારાજ ને ધર્મ દાદા એ ભણવા બેહાડ્યા. શું કર્યું? અને એ નિમિત્તે દાદા એ હોમ કરાયો. બોલો, શ્રીફળ લેવાનું, ગોળધાણા લેવાનું, હોમાત્મક પૂજા કરીને પછી શ્રીફળ વધેર્યું, ગોળધાણા બધાને વેચ્યા, જેથી બ્રાહ્મણોને ઘરે બોલાવીને રસોઈ આપી, ભૂદેવોને આંગણે બેહારીને સાધુ સંતોને જમાડ્યા, અને અયોધ્યામાં એક હૃદય રામ કરીને બહુ સારા પવિત્ર બ્રાહ્મણ અને વિદ્વાન હતા એમને કહ્યું કે તમારે અમારા ઘનશ્યામને ભણાવવાના છે. હા, અને ઘરે આવીને રોજ તમારે ભણાવવાના. હૃદય રામ કે બહુ સારું ઢડમ ડેવો, એ સેવા મને કાઠી. હા, હૃદય રામ મહારાજ ઘરે આવે અને બાલ પ્રભુ ભણવા બેહે, ગુરુની પૂજા કરીને, ગુરુની પૂજા કરે પછી ભણે.
થોડા સમયમાં એકડા બગડા હું કક્કો બકો બધું લખવા વાંચવાનું શીખી ગયા, જ્યોતિષ શાસ્ત્ર શીખી ગયા, ખગોળ ભૂગોળ નું જ્ઞાન શીખી ગયા, બ્રહ્મ વિદ્યા શીખી ગયા, પુરાણ માત્ર ભણી ગયા. હૃદય રામ ની તો આંખી પોળી થઈ ગઈ. એને કહી દીધું, આ ઢલમ ડેવ આ માણા નો ભૂદેવ આમ ચશ્મા કરીને કે આ માણસ નથી, ધર્મ દેતા કેતર હું છે, ભગવાન છે, ભગવાન માનો ન માનો. મેં કેટલાય ભણાવ્યા, આ હું એક છોકરું મારી નજરમાં નહીં આવ્યું આટલી ઉંમરમાં, કે છે ભગવાન પણાનો નિશ્ચય થઈ ગયો એને. અને કેટલો ભાગ્યશાળી આત્મા કે એને પરમેશ્વરને ભણાવવાનું ભાગ્યમાં આવ્યું, ભગવાનને ભણાવવાનું એને નજીકમાં ક્યાંથી, તમે વિચાર કરો. હવે અમારી જેવાને ભણાવવાના ભાગ ઓછાનો હોય, કારણ કે અમતા એમ ભણી એમનો હોય. આ તો ભગવાનને ભણાવવાનું નજીબ એનું ખુલી ગયો. તામે રહસ્ય જો વાર્તા તીતની સો મુખ સૌ. હવે જે વાક્ય આવે છે એની મારે તમારે ધ્યાનમાં રાખવા જેવી છે. હૃદય રામ ભૂદેવ જેટલું કાંઈ ભણાવે એમાં જે જે રહસ્ય વાત આવે, ઇમ્પોર્ટન્ટ કે હારી હારી હૃદય જેવી, એને મુખ કુ સૌ એ વાત કંઠે કરી લેતા. શું કરતા? કંઠસ્થ ગોખી જ નાખવાનું, બીજી વાત નહીં. હારી રહસ્યમય વાત આવી એટલે ફફડાટી બોલાવીને કંઠે જ કરી નાખવાની. તાકો નાહી ગર્વ કબૂ, હવે એવું કેટલું કંઠે કરી નાખ્યું પણ એનું પાછું સહેજ અભિમાન નહીં, જરાય નહીં. એવી પાછી અમને ખબર જ નહીં કે કોઈનો આવડે એથી દહ ગણું મને કંઠસ્થ થઈ ગયું છે. એ પાછી એને કંઈ ખબર નહીં કે મને એટલું બધું મોઢે આવડે છે, જરાય ગર્વ નહીં. કૌકુ ન દેખ પર એવું, પાછું એને જેટલું કંઠે કર્યું હોય ને, કૌકુ ન દેખ પર એવું, કોઈને ખબર ન પડે કે એને આટલું બધું ગોખી નાખ્યું છે, કંઠે કરી નાખ્યું છે, અને આટલું બધું આવડે છે, કોઈને ન ખબર પડે. અને એનું કઈ માને નહીં. હવે આપણે છે ને 10% ગોખ્યું હોય ને એકોણ 10% બતાવી પાછો, મલકાઈ મનમાં મનમાં, હું હોશિયાર ને મને આવડે, મેં એટલું ગોખી નાખ્યું, હું એટલું આગળ ને આવું તેવું બધું. આપણે મૂળ જાય તને જીવ, અને આ તો જગદીશ ફેરતો હોય ને ભાઈ, વાહ. હવે ઘનશ્યામ મહારાજ ની થોડીક દૈનિક ક્રિયાઓ બતાવે છે. રોજ હવારે વહેલા ઉઠવું સમજાણું, અને સરજુ નદીએ નાવા જવાનું દોટ કાઢીને, પછી ઘરે આવીને પૂજા કરવાની, પછી સ્તોત્રપાઠ કરવાનો, પછી માતાએ ભાખરી રોટલો મગદળ દાળ શાક જે રાખ્યું એ જમવાનું સમજાણું. અને એમને ટેવ હતી કે કોઈ પણ વસ્તુ ભગવાનને અર્પણ કર્યા વગર અંગીકાર નહીં કરવાની. ભોજન એ જો પ્રસાદી હોય તો જમે, થાળ દ્રાય વગેરે આપે તો ન ખાય. વસ્ત્ર વગેરે ભગવાનને અર્પણ કરીને પછી પ્રભુ પોતે એ વાપરતા, અને પછી તીર્થોમાં દેવ દર્શને જતા. એમાં ક્યાંક સંતોને ભાળી જાય તેને ભાઈ બે જતા, અને સાધુ બહુ ગમે, સાધુ ભર્યા નથી કે ન્યાય અટક્યા નથી, રાજી થઈ જતા સંતોને જોઈને. અયોધ્યામાં મંદિરે મંદિરે જાતા, રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી હાથ જોડીને એક પગે ઉભા રહીને સ્તુતિ બહુ કરતા, મંદિરે ભજન બહુ કરતા. અને મંદિરના સાધુ સંતો બાવા પૂજારીઓ કોઠારીઓ ભંડારીઓ પણ આવો નાનો એવો રૂપાળો છોકરો જોઈ બહુ રાજી થઈ જતા, પ્રસાદ આપતા, હેત રાખતા, બોલાવતા. આવું બધું હતું. ઘણા બધા એવા ચરિત્રો છે. કોક દી સનાતન સ્વામી પાસે સાંભળવા, તમારે એ સારી વાત કરે લાંબી લાંબી. પછી પાછા ઘનશ્યામ ઘરે આવે, જમે, પાછા દાદા ચોતરે કથા કરતા હાંજે, પાછા ન્યાય બે જાય કથા સાંભળવા. હે સંધ્યાઆરતી થાય, ઉત્સવ થાય, પાછા રાતે ભજન કીર્તન થાય, ધરમદાદાને ઘેરે રોજ ઘર સભા થાય, સાંભળે ને પછી હે ભજન કીર્તન થાય ને પછી મોડી રાતે ઘનશ્યામ હોઈ જાય. આ એમનો દૈનિક ક્રમ. પછી ગયા ટાઈમ મળે તો થોડુંક રમી આવે, ભમી આવે, મજા કરે. આમ દિવસ પછી દિવસ જાય છે. એક દિવસ એવું થયું, ધર્મદાદા ધ્યાનમાં બેઠા હતા, એમાં નરનારાયણ ભગવાને દર્શન દીધા. કોણે? નરનારાયણ ભગવાને દર્શન દીધા. અને એમ કહ્યું કે ધર્મદેવ, આ તમારે ઘરે જે આવ્યા છે ને જેનું નામ ઘનશ્યામ છે, એની જરાક ઓળખાણ કરાવવા આવ્યો છું. કોણ છે એ તમે જાણો તો ખબર નથી. એમ કહીને ધર્મદાદાને વેદનું રહસ્ય કહ્યું, બધું રહસ્ય સમજાયું. અને પછી એમ કહ્યું કે આ તમારા ઘનશ્યામ છે ને એ વેદોનું રહસ્ય છે, વેદોનું જીવન છે આ તમારા પુત્ર. અમે પણ અમારા સનાતન ઈષ્ટદેવ આ ઘનશ્યામ મહારાજને જ માનીએ છીએ. નંદારાયણ બોલે છે. સનાતન દેવ હમારે જોવું ઇનકો હમ માનતે હે સૌ. એલડીમ જો સનાતન દેવ હમારે સૌ, આ અમારા મૂળ દેવ છે, આદિ દેવ, અમે એમ જ થયેલા અને એમાં હમાઈ જવાના, આ અમારું કારણ છે. ઇનકો હમ માનત હે, અમે સમજીએ છીએ કે અમારું મૂળ છે. સબ પર હમકુ માનત દેવા દેવ કે દેવ હોય કે એવા જોયું તમે. હવે આના તમારે જે અર્થ કરવો, ઘણા કે દેવો અમને સર્વોપરી કે છે, સબ પર હમકુ માનત. નારાયણ ભગવાન આજ ખરખરો કરે છે, થોડા દુખી થઈ ગયા છે, હેરાન થઈ ગયા. ધર્મદેવને કે ધર્મદેવ હું કરવું અમારે. કેટલાક દેવો અમને દેવના દેવ અને હૌથી સર્વોપરી બહુ મોટા માને છે, પરંતુ સબ કે કારણ હોય કે તેહુ ઉપાસિક આપે હોત હે એવું, પણ સૌના કારણ આ ઘનશ્યામ છે, અમે નહીં, સૌના કારણ આ ઘનશ્યામ છે અને એ પૂર્ણ પુરુષોત્તમ સર્વોપરી અવતારના અવતારી હોવા છતાંય જાણે પોતે ઉપાસક હોય, ભક્ત હોય, દાસ હોય એમ વર્તે છે. માટે ધર્મદેવ તમે ભૂલા ન પડતા. એસી બાત ન હોવે ઓરા, બડે હોને સબ કરત હે દોરા. તમારા ઘનશ્યામમાં જે આ બાબત છે એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અમારા અવતારોના ઉપરી મૂળ અને અવતારી છે, છતાંય જાણે ભગત હોય એમ રહે છે, આવી વાત બીજા કોઈમાં હોઈ શકે નહીં. બાકીના તો બધા બડે હોને સબ કરત હે દોરા, મોટા થાવા બધું દોડા દોડ કરે છે બધા. શું કીધું? બડે હોને સબ કરત હે દોડા, એટલે દોડા દોડ, મોટા થાવા હળિયાપટ્ટી કરે છે ને આમને તી કાંઈ છે નહીં. આવી વાત કોણે કરી? નરનારાયણ ભગવાને. કોને કરી? ધર્મદાદાને કરી, કે દેવો કાંઈ સમજતા નથી ને અમને સર્વોપરી કહે છે. સર્વોપરી આ તમારા દીકરા ઘનશ્યામ છે, અમે તેના અવતાર છીએ, આવું પોતે કહી ગયા. બોલો. અદભુત હતી ધર્મદાદાની સમજણ. કેમ છે? જેમને નરનારાયણ ભગવાનને બીજા ત્રીજા આવીને વેદ ભણાવી જાય ત્યારે એમની સમજણ તો કાંઈ જેવી તેવી ન જ હોય ને. એકાંતિક ભક્ત રાજ હતા ધર્મદાદા. બ્રહ્મરૂપે પરમેશ્વરની ભક્તિ ગુરુ રામાનંદજીના કહેલા મંત્ર પ્રમાણે પોતે સિદ્ધ કરીને કરતા. હવે ધર્મદાદાના આવા ગુણ જોઈને બહુ માણસો ધર્મદાદાના શિષ્ય થયા અને પોતાનું જીવન એમણે બહુ સુધાર્યું. આ બધું જોઈને કેટલીક બહેનોને એમ થયું કે આપણે ધર્મદાદાને ગુરુ કરીએ ને એમને શરણે જઈએ ને આપણને દાદા ઉપદેશ આપે ને બધી વાતો કરે ને આપણામાં દુર્ગુણ વયા જાય એમ આપણને પોષણ કરે. પછી બધી ભેગ્યું થઈને આવ્યું દાદાને કે અમારા ગુરુ થાવ ને અમને ઉપદેશ આપો. પછી દાદાએ વિચાર કર્યો કે ભાઈ મને તો કાંઈ વાંધો નથી, પણ હાલી શુદ્ધ પરંપરા જો વર્તાવી હોય ને તો આ બધું આમ ન કરાય. એટલે ભક્તિ માતાની પાસે જવા કહ્યું ને કહ્યું કે તમે એમને ગુરુ મંત્ર આપો ને એમને જે કાંઈ ઉપદેશ દેવો હોય દો. પછી ભક્તિ માતાને શરણે મોકલ્યા અને ભક્તિ માતાએ એ બધા બહેનોને મંત્ર આપ્યો અને પોતાની પાસે બેસાડી ખૂબ વાતો કરી અને સત્સંગ કરાવ્યો અને ભક્તિ કરાવી અને દુર્ગણ છોડાવ્યા. અને કહેવાય છે કુલટા જેવી સ્ત્રીઓ પણ મા સતી બની. આવી રીતે સરસ મજાની એક પ્રણાલિકા અને એક પ્રથા આપણા સંપ્રદાયમાં ધર્મદાદા તરફથી ઉતરી આવી છે. દિવસ પછી દિવસ જતા ઘનશ્યામ 8 વર્ષના થયા ત્યારે સંવત 1845 ફાગણ સુદ દશમ તારીખ 7/3/1889 શુક્રવારે ભગવાન ઘનશ્યામને જનોઈ આપી. હવે આ નિમિત્તે યજ્ઞ કર્યો, યજ્ઞોપવિત આપવા ખૂબ બધી તૈયારી કરી. બ્રાહ્મણોને બોલાવ્યા દૂર દૂરથી, સગાવાલાઓને આમંત્રણ કર્યું, બધા હર્ષભેર આવ્યા, ખૂબ બધો મોટો વિધિ કર્યો અને ઘનશ્યામને ધામધૂમથી યજ્ઞોપવિત વિધિ કરાવ્યો. યજ્ઞોપવિત વિધિ બાદ ઘનશ્યામ હવે પિતાની પાસે અંગે સહિત વેદ ભણવા બેઠા. વેદ ભણ્યા પોતે પોતાના પિતા પાસે. યજ્ઞોપવિત ધારણ કર્યા પછી વેદ ભણવાનો અધિકાર છે એવું શાસ્ત્રો કહે છે. બીજી બધી વિદ્યા ભણી ગયા હતા પણ વેદ ભણવાના બાકી હતા, એટલે હવે પોતાના પિતાને જ ગુરુ બનાવ્યા અને એમની પાસેથી જ ઘનશ્યામ વેદ ભણ્યા. વેદ ભણી રહ્યા, શાસ્ત્રો તો ભણી જ ગયા હતા, બધી વિદ્યા ભણી ગયા હતા, હૃદયરામ પાસેથી, પિતા પાસેથી વેદ ભણી ગયા. હવે ભણવાનું કાંઈ બાકી ન રહ્યું.
અને પછી પોતે આમ વિચાર્યું કે આ બધા શાસ્ત્ર માત્ર નો સાર શો. પછી એમણે સાર કાઢ્યો, અને એ સાર એટલે સાર હું તમને ટૂંક શબ્દમાં કહી દઉં. જો આટલો સાર કોઈને યાદ રહી ગયો ને મનાઈ ગયો ને જીવમાં ઉતરી ગયો ને જો એ પ્રમાણે જીવન બની ગયું તો એ અક્ષરધામનો મહામુક્ત આને આ દેહમાં ને આની આ દુનિયામાં થઈ ગયો એમ સમજી લેવાનું. ધ્યાન દીજીએ. શ્રી હરિએ વિચાર્યું કે જેની દ્રષ્ટિ અક્ષરધામ સુધી પહોંચે, અક્ષરધામ સુધી જેની દ્રષ્ટિ પહોંચે તેને કાંઈ અગમ્ય રહેતું નથી અને કાંઈ અપ્રાપ્ય પણ રહેતું નથી. અક્ષર બ્રહ્મમાં બધી જ વાત આવી જાય છે. જેની દ્રષ્ટિ અક્ષરધામ સુધી પહોંચે એટલો જે કહેવાનો ભાવ છે એમાં એમ છે કે જેને સમજાતા સમજાતા સર્વથી પર અક્ષરધામ છે અને એનાથી પર ઘનશ્યામ છે આવું સમજાઈ જાય, અને દ્રષ્ટિ પહોંચી જાય કે એ અક્ષરધામ તે હું પોતે છું અને મારે વિશે ઘનશ્યામ સદા બિરાજમાન છે આટલું થઈ ગયું તો એમાં બધી વાત આવી ગઈ છે. અને હવે સાંભળજો, અનંત કોટી બ્રહ્માંડ કે સુખા અક્ષર આગે સબ લગત હે દુખા,
અનંત કોટી બ્રહ્માંડ કો સુખા અક્ષર આગે સબ લગત હે દુખા.
અનંત કોટી કેટલા, અનંત કોટી બ્રહ્માંડ ના તમામ સુખો અક્ષર આગે લગત હે લુખા,
અનંત કોટિ બ્રહ્માંડ કો સુખા અક્ષર આગે સબ લગત હે લુખા.
એસો સુખ અક્ષર મેં રહે વો,
એસો સુખ અક્ષર મેં રહે વો,
અનંત મુખ સુખ અક્ષર કેરા હરિ કે એક અંગ મે હે ઘનેરા. અદ્ભુત વાત છે,
અક્ષર કેરા હરિ કે એક અંગ મે હે ઘનેરા.
મૂર્તિ મે સો સુખ હે અપારા,
મૂર્તિ મે સો સુખ હે
હરિએ પોતે બધા શાસ્ત્રનો કાઢેલો આ સાર છે. અનંત કોટી બ્રહ્માંડોનું સુખ તે બધું અક્ષર બ્રહ્મના સુખ આગળ લુખું લાગે છે. આવું સુખ અક્ષર બ્રહ્મમાં રહ્યું છે. તે સુખને અનંત મુખોથી પણ વર્ણવી શકાતું નથી અક્ષર બ્રહ્મનું સુખ. અને અનંત કોટી અક્ષર બ્રહ્મનું જે સુખ છે તેનાથી વધારે સુખ તો ભગવાન શ્રી હરિના એક અંગમાં રહ્યું છે, એક અંગમાં, શ્રી હરિના એક અંગમાં. શ્રી હરિની મૂર્તિમાં આવું અપાર સુખ છે તેને કોઈ અનુભવી જાણકાર જ સમજી શકે છે, કોઈ કજ આ વાતમાં દ્રષ્ટિ પહોંચાડી શકે છે. શ્રી હરિની મૂર્તિનું યથાર્થ સુખ જેને પ્રાપ્ત થયું હોય તેને અક્ષર બ્રહ્મના જેવા અનંત સુખ પણ મોહ ઉપજાવી શકતા નથી. તો બીજા સુખ તો તેના કોણ લેખામાં, ગણતરીમાં જ ના આવે. સુવર્ણના અનંત બ્રહ્માંડો મળે, બ્રહ્માંડોના તમામ ભોગ સુખ મળે અને અપાર મેવા મીઠાઈ મળે તો પણ તે મૂર્તિના સુખમાં તેને વિઘ્ન કરી શકતા નથી. આ બધા કોઈ એને મોહ ઉપજાવી શકે નહીં, ભગવાનના સુખમાંથી પાડે નહીં, ભગવાનમાંથી એની વૃત્તિ તોડી શકે નહીં. જેને ભગવાનના સુખનો સ્વાદ આવી ગયો હોય એને હવે કે છે, મૂર્તિ કો સુખ સંભારે જબ હુ કાક વિષ્ટા હો જાવે સબ હુ. જ્યારે એ મૂર્તિનું સુખ યાદ કરે ત્યારે એને બીજું બધું કાક વિષ્ટા જેવું થઈ જાય. મૂર્તિ કે સુખ મેં જીતનો નુના તીતનો દુઃખ તેહી હોત હે દુના. મૂર્તિના સુખને જાણ્યામાં જેટલી ન્યૂનતા રહે તેને તેનાથી બમણું દુઃખ થાય છે. અથવા આવા ભગવાનના ભક્તો હોય એને જો મૂર્તિનું સુખ કાંઈક ન્યૂન અનુભવાય અથવા તો થોડી ભગવાનના સ્વરૂપમાંથી વૃત્તિ તૂટી જાય તો એને બમણું દુઃખ થાય. મૂર્તિ વિન સુખ ઈચ્છત હે જેતા. આ જગતના જીવો ભગવાનની મૂર્તિ સિવાયનું બીજું જેટલું કાંઈ સુખ ઈચ્છે છે સો સુખ નહીં દુઃખ હે દુઃખ હે તેતા. તે સુખ નથી પણ તે બધું દુઃખ જ છે. બિન સમજ અક્ષર લગ જોવું તાકુ સુખ કબૂ ન આવે સહુ. હવે સાગરની જે મેન વાત છે સમજણ, એનું આ વાક્ય છે કે વગર સમજણે અક્ષર સુધીનાને પણ, અહીંથી લઈને અક્ષર સુધીના કોઈ પણ હોય પણ જો સમજણ ન હોય તો સુખ ક્યારેય આવતું નથી, ક્યારેય નહીં. બિન સમજ મૂર્તિ હી લગ સુખ ન આવત લેશ. સમજણ વિનાનું તો મૂર્તિ સુધીના મહાઆનંદનું પણ લેશ સુખ આવતું નથી. માટે સમજણ જોઈએ જોઈએ ને જોઈએ ને એ સમજણ ભગવાનના કથા કીર્તન માંથી પ્રાપ્ત થાય છે. મૂર્તિના સિવાયના બીજા અધિક અધિક સુખને જોવાથી અને ભોગવવાથી ક્લેશ જ થાય છે. શું કીધું? ભગવાન સિવાયના કોઈ પણ સુખને માણો ભોગવો જોવો જાણો એમાંથી ક્લેશ સિવાય બીજું અંતે કાંઈ નથી મળવાનું, નથી મળવાનું. કેમ જે જીવોમાં જ્યાં સુધી મૂર્તિના સુખ સિવાયના બીજા સુખની આશા રહે છે ત્યાં સુધી તેને અત્યંત દુઃખ રહે છે. માટે ભગવાનની મૂર્તિ સિવાયના બીજા કોઈ પણ સુખની આશા લેશ પણ હૃદયમાં થવા ન દેવી જોઈએ, રહેવા ન દેવી જોઈએ. કોઈ પણ વિષયાદિક સુખના ઘાટ થવા જ ન જોઈએ, માત્ર ભગવાનના જ અખંડ ઘાટ થવા જોઈએ. કેમ જે જ્યાં સુધી મૂર્તિ સિવાયના બીજા સુખની આશા રહે છે ત્યાં સુધી તેને અત્યંત દુઃખ રહે છે, રહે છે, રહે છે અને તેનો ક્યારેય નાશ જ થતો નથી દુઃખનો. આ આમ જ છે, આ વાક્ય કીધા નહીં પરફેક્ટ છે, ભગવાનનો કાઢેલો સાર છે. આ શ્રી હરિએ બધું ભણ્યા પછી જે વિચાર કર્યો એ અહીં ટૂંકમાં આધારાનંદ સ્વામીએ લખ્યો, મેં અહીંથી આપ આગળ રજૂ કર્યો. આ ઘનશ્યામે હવે પિતા પાસેથી અષ્ટાક્ષર મંત્ર લીધો, મંત્ર શીખ્યા, એનો જપ કાયમ કરતા, નિત પ્રેમથી પ્રભુની પૂજા કરતા, સમય સમય પ્રમાણે સેવા કરતા, પોતે પરમાત્મા હોવા છતાં એ દાસની જેમ વર્તતા. આ જગ્યાએ દાસત્વનો ખૂબ મોટો મહિમા લખ્યો છે. ટૂંકમાં આપણે હું કહી દઉં છું, મોક્ષ માર્ગમાં તો જે દાસનું પદ છે એ જ સૌથી અધિક છે. મોક્ષ માર્ગમાં સૌથી અધિક મોટું પદ કયું? દાસ થવું. એ જ્યારે પોતાના જીવમાં શ્રી કૃષ્ણનો હું દાસ છું આવું દઢ થાય છે ત્યારે તેને કાળ અને કર્મ પીડી શકતા નથી, પાર થઈ ગયો. વાલા ભક્તો, હવે તરંગ 53 થી 69 સુધી શ્રી હરિએ ભક્તિ માતાને હરિગીતાનો ઉપદેશ આપ્યો છે, એનું બહુ વિસ્તૃત વર્ણન છે. પણ એ હરિગીતા વગેરે બીજું જે કાંઈ છે તે આ પૂરની કથા આપણે કાલે રવિસભામાં લેશું અને રવિસભા આ પૂરની પૂર્ણાહુતિ થાય તાર કરશું. 3 દિવસમાં 1 પૂરની કથા મારે આપની આગળ સાર રૂપે પીરસવાની છે. 2 દી પીરસી, કાલ રવિવારે 1 પૂરની પૂર્ણાહુતિ કરી દઈશું. ઓકે, બધાને ભાવથી જય સ્વામિનારાયણ.